બાબાની સાકારવાણી. તારીખ છે 16/2/2023. ઓમ શાંતિ. મુરલીનો સાર છે. મીઠા બાળકો, આ સમયે બધાનું સુખ સંપત્તિનું દેવાળું રાવણ 5 વિકારોએ કાઢ્યું છે. તમે હમણાં રાવણરૂપી દુશ્મન પર જીત મેળવીને જગતજીત બનો છો. પ્રશ્ન: ડ્રામાના કયા રહસ્યને જાણવાને કારણે આપ બાળકોના ખ્યાલાત બહુ જ ઊંચા રહે છે? ઉત્તર: તમે જાણો છો, ડ્રામા અનુસાર ઓટોમેટિક એટલે આપમેળે પ્રભાવ નીકળતો જશે, પછી ભક્તોની ભીડ લાગશે, એ સમયે સર્વિસ એટલે સેવા નહીં થઈ શકે. નંબર 2, જે બાબાના બાળકો બીજા ધર્મમાં કન્વર્ટ એટલે પરિવર્તન થઈ ગયા છે તે નીકળી આવશે. તેથી તમારા ખ્યાલાત બહુ જ ઊંચા રહે છે કે ક્યાંકથી કોઈ નીકળે જે બાળક બની બેહદ બાપ પાસેથી પોતાનો વારસો લે. તમને આ ખ્યાલ નથી રહેતો કે કોઈ નીકળે જે પૈસા આપે, પરંતુ શિવબાબા ભણાવે છે આ નિશ્ચય બેસે અને બાબા પાસેથી વારસો લેવા માટે ભાગે. ગીત છે લે લો દુઆએ મા બાપ કી. ઓમ શાંતિ. સેવાને સર્વિસ પણ કહે છે. પહેલાં માતા પિતા સેવા કરે છે. હમણાં જુઓ, પ્રેક્ટિકલ એટલે હકીકતમાં કરી રહ્યા છે ને. હમણાંથી જ બધા કાયદા કાનૂન પરમપિતા પરમાત્મા આવીને સ્થાપન કરે છે. આપ બાળકો આવો છો, મમ્મા બાબા કહો છો, તો મમ્મા બાબા પણ તમારી સેવા કરે છે. હદના મા બાપ પણ બાળકોની સેવા કરે છે. મા બાપ, ગુરુ, તે બધા છે લૌકિક, આ છે પારલૌકિક. લૌકિકને તો બધા જાણે છે, બરાબર. બાપ જન્મ આપે છે, શિક્ષક ભણાવે છે અર્થાત શિક્ષા આપે છે, પછી વાનપ્રસ્થ અવસ્થામાં ગુરુ કરવામાં આવે છે. આ રીત રિવાજ ક્યારથી શરૂ થયા? હમણાંથી જ આ આરંભ થાય છે. આ સમય જ સદગુરુ આવે છે, સમજાવે છે, હું તમારો બાપ પણ છું, શિક્ષક પણ છું, સદગુરુ પણ છું. બાપના તો બાળકો બન્યા છો, શિક્ષક રૂપમાં એમની પાસેથી શિક્ષા મેળવી રહ્યા છો. અંતમાં સદગુરુ બની તમને સચખંડમાં લઈ જશે. ત્રણેય કામ પ્રેક્ટિકલમાં કરે છે. આપ બાળકો માતા પિતા કહો છો તો બાપ પણ સ્વીકાર કરે છે. આ તો જાણે છે, બધા બાળકો એક સમાન સપૂત નથી હોઈ શકતા. અહીં પણ બેહદના બાપ કહે છે, બધા બાળકો સપૂત નથી. આ તો તમે પણ જાણો છો. હમણાં છે રાવણ રાજ્ય, આ કોઈ વિદ્વાન પંડિત વગેરે નથી જાણતા. જ્યારે કોઈ આવે છે તો પહેલાં તો એમને પૂછવાનું છે, તમે શું ઈચ્છો છો? પછી કોઈ શાંતિ ઈચ્છે છે એટલે ગુરુ શોધે છે. સતયુગમાં તો કોઈ ગુરુ વગેરે નથી શોધતા, કારણ કે ત્યાં દુઃખી નથી, ત્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી. અહીં તો કોઈને કોઈ વસ્તુની લાલસા એટલે લાલચ રાખી ગુરુની પાસે જાય છે. કોઈનું સાંભળશે કે એમની મનોકામના પૂરી થઈ જશે તો પોતે પણ એમની પાછળ જશે. સંન્યાસી પવિત્ર બને છે તો એમની મહિમા તો વધવાની જ છે, ઘણા શિષ્ય બની જાય છે. વિવેક પણ કહે છે કે જે પવિત્ર બને છે એમની મહિમા જરૂર બાપે કરાવવાની છે. તમે પવિત્ર બનો છો તો તમારી કેટલી મહિમા થાય છે. તમારા દ્વારા મનુષ્યોનું 21 જન્મો માટે કલ્યાણ થઈ જાય છે. સર્વ મનોકામનાઓ 21 જન્મો માટે પૂરી થઈ જાય છે. આ પણ તમે જાણો છો. દુનિયામાં આ પણ કોઈ નથી જાણતું કે પરમાત્મા ક્યારે આવે છે, જગદંબા કોણ છે, જેના દ્વારા અમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. હમણાં બધા ઘોર અંધારામાં છે, યથા રાજા રાણી તથા પ્રજા. પહેલાં ઓછું અંધારું હોય છે, પછી કળિયુગમાં ઘોર અંધારું થાય છે. માયાના રાજ્યને ઘોર અંધારું કહેવાય છે. બાપ કહે છે, ભારતનો મોટામાં મોટો દુશ્મન પણ માયારૂપી 5 વિકાર છે. તમે જાણો છો, આ માયા રાવણે સીતાઓનું હરણ કર્યું, અર્થાત પોતાની જંજીરો એટલે કે માયાજાળમાં કેદ કર્યા. બાપ આવે છે આ મોટામાં મોટા દુશ્મનથી લિબરેટ એટલે મુક્ત કરવા. આ પણ કોઈને ખબર નથી કે ભારત જે આટલું માલામાલ હતું એને આટલું કંગાળ કોણે બનાવ્યું? આ જ રાવણ મોટો દુશ્મન છે. એની પ્રવેશતાના કારણે ભારતનો આ હાલ થઈ ગયો છે. કહેવાય છે ને, તમારામાં ક્રોધનું ભૂત છે, પરંતુ મનુષ્ય સમજતા નથી કે પાંચ વિકારોને ભૂત કહેવાય છે. આ ભૂત અર્થાત રાવણ જ સૌથી મોટો દુશ્મન છે. એવું નથી કે મુસલમાનો તથા ખ્રિશ્ચિયને ભારતને કંગાળ બનાવ્યું. નહીં, બધાની સુખ સંપત્તિનું દેવાળું આ રાવણે કાઢ્યું છે. આ વાત કોઈ નથી જાણતું. હમણાં સંન્યાસ ધર્મને 1500 વર્ષ થયા છે. એમની સંખ્યાની બહુ જ વૃદ્ધિ થઈ છે. વૃદ્ધિને થતાં થતાં હવે આવીને જડજડીભૂત અવસ્થાને પહોંચ્યા છે. તમારું તો હમણાં સતોપ્રધાનનું નવું ઝાડ છે. તમે હમણાં રાવણની સાથે યુદ્ધ કરી રહ્યા છો. ગીતામાં રાવણનું નામ નથી. એમણે પછી હિંસક યુદ્ધ દેખાડી દીધું છે. બાપ કહે છે, તમે આ પાંચ વિકાર રૂપી રાવણ પર જીત મેળવવાથી જગતજીત બનશો. અન્ય બધા ધર્મને તો પાછા જવાનું છે, કારણ કે સતયુગમાં તો હશે જ એક ધર્મ, એક રાજ્ય. તો જેમણે કલ્પ પહેલાં લીધું હતું, જે સૂર્યવંશી બન્યા હતા, તે જ સતોપ્રધાન નંબર 1 રાજ્ય કરશે. સતયુગમાં હતો એક જ ધર્મ, પછી પુનર્જન્મ લેતા લેતા હમણાં તો બહુ જ વૃદ્ધિ થઈ ગઈ છે. જેવી રીતે અન્ય ધર્મોમાં પણ અનેક પ્રકારની વૃદ્ધિ થઈ ગઈ છે, તેવી રીતે આમાં પણ બ્રહ્મ સમાજી, આર્ય સમાજી, સંન્યાસી વગેરે કેટલા છે. વંડર એટલે અદ્ભુત છે. છે તો બધા ભારતવાસી, એક આદિ સનાતન દેવી દેવતા ધર્મના. સિજરો એટલે વિભાગ તો ઉપરથી જ ચાલ્યો આવે છે ને. ભારતખંડ છે સચખંડ, જ્યાં બાપ આવીને દેવી દેવતા ધર્મમાં ટ્રાન્સફર કરે એટલે બદલે છે. આ તમે જાણો છો. પહેલાં 7 દિવસ ભઠ્ઠીમાં રાખીને શુદ્રથી બ્રાહ્મણ બનવું પડે છે. સંન્યાસીઓને તો વૈરાગ્ય આવે છે, જે જંગલમાં ચાલ્યા જાય છે. એમનો રસ્તો જ અલગ છે. ઘર બાર છોડીને જાય છે. એમને કોઈ તકલીફ નથી. હા, મનસામાં તો સંકલ્પ આવશે, કામ વિકારથી તો છૂટી જ જાય છે. બાકી ક્રોધ આવે છે, એમાં પણ નંબરવાર તો હોય છે ને. કોઈ ઉત્તમ, કોઈ મધ્યમ, કોઈ કનિષ્ઠ, કોઈ તો એકદમ ડર્ટી એટલે ગંદા પણ હોય છે. સતયુગમાં પણ ભલે સુખી તો બધા હોય છે, પરંતુ નંબરવાર મર્તબા અર્થાત પદ તો છે ને. સૂર્યવંશી રાજા રાણી પ્રજા, ચંદ્રવંશી રાજા રાણી પ્રજા, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ તો હોય છે. આ બધા ધર્મોમાં હોય છે. તો બાપ બધા રહસ્ય સમજાવે છે. આ માર્ગમાં ડિફિકલ્ટી એટલે મુશ્કેલી ખૂબ છે, સંન્યાસ માર્ગમાં એટલી નથી. એમને તો વૈરાગ્ય આવ્યો, સંન્યાસ લીધો, ખલાસ. કોઈ કોઈ ફેઇલ એટલે નાપાસ થાય છે. બાકી જે પાક્કા હોય છે એમનું તો પાછા આવવું મુશ્કેલ છે. અહીં તો આ છે ગૃહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર રહેવાનું. બાપ સમજાવે છે, બહાદુર એ જે બંને સાથે રહે અને વચ્ચે જ્ઞાન યોગની તલવાર હોય. એવી એક કથા પણ છે કે એમણે કહ્યું કે ઘડો ભલે માથા પર રાખો, પરંતુ તારું અંગ મારા અંગને ન લાગે, અર્થાત વિકારની ભાવના ન હોય. એમણે પછી શરીર સમજી લીધું છે. વાત બધી વિકારની છે, અર્થાત નંગન એટલે નિવસ્ત્ર નથી થવાનું, કામ અગ્નિમાં બળવાનું નથી. મોટી મંજિલ છે તો પ્રાપ્તિ પણ બહુ જ વધારે છે. સંન્યાસી પવિત્ર બને છે તો એમને પણ કેટલી પ્રાપ્તિ છે. મોટા મોટા મહામંડલેશ્વર બની બેઠા છે, મહેલોમાં રહે છે, ઘણા લોકો જઈને પૈસા રાખે છે, ચરણ ધોઈને પીવે છે, ખૂબ જ મહિમા થાય છે. પરંતુ નંબર 1 મહિમા છે ઈશ્વરની, એ જ સ્વર્ગના રચયિતા છે. ત્યાં તો માયાનું નામ નિશાન નથી રહેતું. સંન્યાસી પણ એ નથી સમજતા કે માયા 5 વિકાર છે, ફક્ત પવિત્ર રહે છે. એમનો ડ્રામામાં આ જ પાર્ટ છે. એમનો છે જ હઠયોગ સંન્યાસ, તમારો છે રાજયોગ સંન્યાસ. તેઓ રાજયોગ તો શીખવાડી ન શકે, તે છે શંકરાચાર્ય, આ છે શિવાચાર્ય. તમે પણ પરિચય આપો છો, અમને ભગવાન આવીને ભણાવે છે. એ તો જરૂર સ્વર્ગના માલિક બનાવશે, નર્કના તો નહીં બનાવશે. એ રચયિતા જ સ્વર્ગના છે. તો ગૃહસ્થમાં રહીને પવિત્ર રહેવું એમાં જ મહેનત છે. કન્યાઓને લગ્ન વગર રહેવા નથી દેતા. પહેલાં વિકાર માટે લગ્ન કરતા હતા, હવે વિકારી લગ્ન કેન્સલ એટલે રદ કરી જ્ઞાન ચિતા પર બેસી પવિત્ર જોડા બને છે. તો પોતાની જાંચ એટલે તપાસ કરવાની હોય છે કે માયા ક્યાંય ચલાયમાન તો નથી કરતી, મનમાં તોફાન તો નથી આવતા. ભલે મનમાં સંકલ્પ આવતા હોય, પરંતુ કર્મેન્દ્રિયોથી વિકર્મ ક્યારેય નહીં કરતા. ભાઈ બહેન સમજવાથી, જ્ઞાન ચિતા પર રહેવાથી કામ અગ્નિ નહીં લાગે, જો આગ લાગી તો અધોગતિ થઈ જશે. આમ તો આખી દુનિયા ભાઈ બહેન છે, પરંતુ જ્યારે બાપ આવે છે તો આપણે એમના બનીએ છીએ. હમણાં તમે પ્રેક્ટિકલમાં બ્રહ્માખ વંશાવલી છો, તમારી યાદગાર પણ અહીં છે, અધરકુમારીનું મંદિર પણ છે ને, જે કામચિત્તાથી ઉતરી જ્ઞાનચિત્તા પર બેસે છે એને અધરકુમારી કહેવાય છે. તમે સંન્યાસીઓને પણ સમજાવી શકો છો. બાકી કોઈની સાથે ફાલતું માથું ન મારવું જોઈએ. પાત્ર જિજ્ઞાસુ હશે તે તો એકલો આવીને પ્રેમથી સમજશે, ઘણા મજાક ઉડાવવા માટે પણ આવે છે, તેથી નસ જોઈ એવી દવા આપવી જોઈએ. બાપે કહ્યું છે પાત્રને દાન આપવાનું છે. આજકાલ દુનિયા ખૂબ જ ખરાબ છે. સંન્યાસી લોકો તો કફની પહેરી લે છે અને જઈને અલગ રહે છે, કાંઈ ને કાંઈ મળી જાય છે, મોજથી ખાતા પીતા રહે છે. આજકાલ એમનો પ્રભાવ છે ને, તમારામાં પણ જે સારી સર્વિસ કરે છે તો એમની મહિમાથી બીજાઓની પણ મહિમા નીકળી પડે છે. જે બાળકો સારી સર્વિસ કરે છે તો બધા કહેશે એમના મા બાપ પણ એવા હશે. મહેનત જરૂર કરવાની છે. સંન્યાસીઓને તો ઘરે બેઠા વૈરાગ આવી જાય છે, તો હરિદ્વાર ચાલ્યા જાય છે, ત્યાં કોઈ ગુરુ કરી લે છે. અહીંના રિવાજ જ નિરાળા છે, આનું ક્યાંય વર્ણન છે જ નહીં. ગીતાને પણ ખોટી બનાવી દીધી છે. આ પહેલી વાત ખુલી જાય તો બધા બીકે ખૂબ નામી ગ્રામી થઈ જાઓ, બધા તમારા પર બલિહાર જાય. પ્રભાવ નીકળવાનો તો છે ને, હમણાં તો તમારો ખૂબ જ સામનો કરે છે. પહેલાં તો ઘરના જ દુશ્મન બને છે, આ બાબાના પણ કેટલા દુશ્મન બન્યા. શ્રીકૃષ્ણ માટે પણ કહે છે ને, ભગાવતા હતા, કેટલા કલંક લગાવ્યા છે. આ પણ ડ્રામામાં નોંધ છે. ડ્રામા અનુસાર ઓટોમેટિકલી એટલે આપમેળે પ્રભાવ નીકળતો જશે. પછી ભક્તોની ભીડ આવીને થશે, પરંતુ ભીડમાં પછી સર્વિસ થઈ નહીં શકે. સંન્યાસીઓની પાસે ભીડ હોય છે તો તેઓ ખુશ થાય છે. અહીં તમે જાણો છો કે કોટોમાં કોઈ નીકળશે. સંન્યાસી તો આ જ વિચારશે કે આમાંથી કોઈ નીકળશે જે પૈસા આપશે. તમારો ખ્યાલ ચાલે છે કે આમાંથી કોઈ નીકળે જે બાળક બની વર્ષો લે, તો કેટલો ફરક છે. તમે ભાષણ કરો છો કે જે પોતાના બાળકો બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે તે નીકળશે. કોઈ આર્ય સમાજથી, કોઈ ક્યાંથી નીકળી આવે છે, તો જ્યારે પછી લોકો સાંભળે છે કે આ અમારા ધર્મનો બ્રહ્માકુમાર કુમારીઓ પાસે ભાગી ગયો છે, તો સમજે છે કે અમારું નાક કપાઈ ગયું. આમાં સમજાવવાની બહુ યુક્તિ જોઈએ. પહેલાં તો બાપનો પરિચય આપવાનો છે. ભલે કોઈ લખીને પણ આપે છે, બરાબર શિવ બાબા ભણાવે છે, પરંતુ એમાં ખુશ નથી થવાનું, નિશ્ચય બિલકુલ નથી બેઠો. ભલે કોઈ બાળકો પત્ર પણ લખે છે, પરંતુ બાબા લખી દે છે તમને નિશ્ચય બિલકુલ નથી. નિશ્ચય બેસે મોસ્ટ બિલવેડ એટલે સૌથી પ્રિય બાપ પાસેથી વારસો મળે છે તો એક સેકન્ડ પણ રોકાય નહીં. વિવેક કહે છે કે ગરીબ ઝટ ભાગશે, શાહુકાર કોઈ વિરલા નીકળશે, સાધારણ થોડા નીકળશે. કોઈ પણ આવે બોલો આ રાજયોગની પાઠશાળા છે. જેમ ડૉક્ટરી યોગ તેમ આ રાજયોગ છે, જેનાથી રાજાઓના રાજા બનવાનું છે. આપણું મુખ્ય લક્ષ્ય છે જ મનુષ્યથી દેવતા બનવું. અચ્છા, બાપ દાદાના મીઠા મીઠા સિક્કી લદા બાળકો પ્રતિ નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ પ્યાર. દિલ પર એ ચડે છે જે પુરુષાર્થ કરી આપ સમાન બનાવે છે. બાકી બાપ બધાને પ્રેમ તો કરશે જ. અચ્છા, રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માતપિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, કર્મેન્દ્રિયોથી કોઈ પણ વિકર્મ નથી કરવાનું. જ્ઞાન અને યોગ બળથી મનના તોફાનો પર વિજય પ્રાપ્ત કરવાનો છે. નંબર બે, સેવા એવી કરવાની છે જેનાથી માતા પિતાનું નામ બાલા એટલે પ્રસિદ્ધ થાય, બધાની દુઆઓ મળતી રહે. વરદાન, પોતાના અનાદિ સ્વરૂપમાં સ્થિત રહી સર્વ સમસ્યાઓને હલ કરવાવાળા એકાંતવાસી ભવ. આત્માનો સ્વધર્મ, સુકર્મ, સ્વસ્વરૂપ અને સ્વદેશ શાંત છે. સંગમયુગની વિશેષ શક્તિ સાયલન્સ એટલે શાંતિની શક્તિ છે. તમારું અનાદિ લક્ષણ છે શાંત સ્વરૂપ રહેવું અને સર્વને શાંતિ આપવી. એવી શાંતિની શક્તિમાં વિશ્વની સર્વ સમસ્યાઓનો ઉપાય સમાયેલો છે. શાંત સ્વરૂપ આત્મા એકાંતવાસી હોવાના કારણે સદા એકાગ્ર રહે છે અને એકાગ્રતાથી પરખવાની તથા નિર્ણય કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, જે વ્યવહાર તથા પરમાર્થ બંનેની સર્વ સમસ્યાઓનું સહજ સમાધાન છે. સ્લોગન: પોતાની દ્રષ્ટિ, વૃત્તિ અને સ્મૃતિની શક્તિથી શાંતિનો અનુભવ કરાવવો જ મહાદાની બનવું છે. અચ્છા, ઓમ શાંતિ.